अनुवाद 20। श्री जी महाराज, बापा श्री तथा सद्गुरु श्रीओ सहित आ दिव्य सभा ने कोटि कोटि दंडवत सहित प्रणाम करू छू। आजनी सभा मा महाराजे बहु सारी वातो बधाए द्वारा करी। महाराज ने वातो आवड़े एवी कोने आवड़े? दिव्य सभा मा जे वात थाय एवी बीजे करता ना आवड़े। अहीं बोलनारा महाराज थाय। आ बधी वातो माथी छूटा छवाया थोड़ा प्रसंगो कहूं टूंक मा। एक भक्ते महाराज ने संभार्या के हे महाराज स्वामीनारायण। तो महाराज कहे, शू काम छे? महाराज, मैं तमने नथी बोलाव्या, मैं तो तमने संभार्या। त्यारे महाराज कहे, मारो एवो स्वभाव छे के मने संभारे एटले हूँ तरत आऊं। एम श्रीजी महाराज एवा हता। तो भगवानना मुक्तमा पण एवा कल्याणकारी गुण होय के आपने संभारीए ने तरत आवे। बीजू के एक वार गोपाळानंद स्वामी सभामां बैठा हता। एमनामां अनंत कल्याणकारी गुणों श्रीजी महाराजना हता। एमां कोईए प्रभावित थईने खूब प्रशंसा करी। ए प्रशंसा करता हता त्यारे स्वामी मरक मरक हसता हता। पछी एक विद्वान स्वामी सामू जोता हता। कारण के महाराजनी सभामां तो बधाए आवता। पछी एमने संकल्प थयो के आ साधुने प्रशंसा केवी गमे छे, जुओ मरक मरक हसे छे। एम मनमां विचारे, एने एम के एनु भाषण पूरु थाय ने पछी हूँ कहूँ। पछी पहला साधुए गुणगान खूब कर्या। त्यार पछी कोईक महंत संत हता, एने कहूँ के स्वामी तमे मरक मरक केम हसता हता? पीलाए कहवाने बदले आ संतेज कही दीधू के तमारी प्रशंसा करता हता त्यारे तमे मरक मरक केम हसता हता? तो पछी ए सांभळीने पेला विद्वान स्वामीश्री पासे आव्या। स्वामीश्रीए एनो उत्तर कर्यो के बधा कल्याणकारी गुणोनुं जे वर्णन कर्युं ए तो श्रीजी महाराजना हता, एटले मने खूब आनंद थतो हतो। ए श्रीजी महाराजना गुणोनी प्रशंसा सांभळी मने बहु ज आनंद आवतो हतो, एटले हूँ हसतो हतो। महाराजना एमणे जे कल्याणकारी गुणों देखाड्या ए मारा क्या हता? ए तो पूर्ण पुरुषोत्तम भगवानना हता। एमना गुणगान कर्या छे, पण मारा गुणगान तो कर्या ज नहीं। पछी कहे, मारामां गुणगान करवा जेवुं छे शुं? तो ते बिचारा मारा गुणगान करे। त्यारे पेला संत कहे, स्वामी तमारा गुणगान करवा जेवुं तमारामां काई पण न लाग्युं? तो कहे, हा एक वस्तु लागी। तो कहे, शू लागी? कहे, बधायनी सेवा करी, बधायमां दिव्य भाव राखी अने महाराजनी प्रसन्नता मेळवी। ए प्रसन्नता ए मारी। कई पण गुणगान करवा जेवुं होय तो ए छे प्रसन्नता। महाराजनी प्रसन्नता मेळवी तो महाराज राजी थया। तो एमना गुणों आ चैतन्यमां आव्या अने ए गुणों प्रकाश्या। एना आ बधाय गुणगान गाय तो मने केटलो आनंद थाय। ए गुणगान श्रीजी महाराजना हता। हूँ तो मात्र निमित्त बन्यो एटले मने हसवुं आवी गयुं भाई। एटले आपणे महाराजनी प्रसन्नता मेळवीए एवुं करीए ए आपणुं कहेवाय। महाराजनी प्रसन्नता मळे एटले दिव्य सुखनी प्राप्ति थाय। त्यारे आपणामां कल्याणकारी गुणो श्रीजी महाराजना छे अने ए कल्याणकारी गुणोना दर्शन थाय એ તો સ્વાભાવિક છે, એ તો બધું ભગવાનનું છે. આપણી તો એક જ વસ્તુ કે શ્રીજી મહારાજની પ્રસન્નતા, એ જો આપણે મેળવી શકીએ તો આપણામાં કાંઈ પણ વખાણવા જેવું હોય તો તે એક પ્રસન્નતા છે. આ પ્રસન્નતા ક્યારે આવે? તો મહારાજ રાજી થાય એમ કરીએ તો. મહારાજને ન ગમે એવું ન કરવું, ગમે એવું કરવું. પણ પછી મહારાજને ગમ્યું ન ગમ્યું તે શી રીતે ખબર પડે? તો આપણને એમ આપણા અંદર પડદે ગમે કે નહીં એ ખબર પડે જ. હું આ કરું છું તે મહારાજ આનાથી રાજી થશે કે નહીં, ન રાજી થાય એવું કરીએ તોય ખબર પડે છે, છતાંય થઈ જાય છે. ન ગમે એવું થઈ જાય છે સ્વભાવને લીધે. એકવાર એક જણ મહાનુભાવાનંદ સ્વામી પાસે આવ્યો. તે કહે, સ્વામી મને તમે કંઠી પહેરાવો. એટલે સ્વામી કહે, હું તને કંઠી નહીં પહેરાવું. તો કહે, સ્વામી શું અપરાધ થયો? એવું મેં શું કર્યું કે તમે મને કંઠી પહેરાવવાની ના પાડો છો? પછી સ્વામી કહે, હું એટલા માટે ના પાડું છું કે આ કંઠી તું પહેરે પછી એ કંઠી પાછળનો હેતુ તું ન જાળવે તો? તો મને એ અપરાધ લાગે. એની શી ખાતરી કે હું તને કંઠી બાંધું તો કંઠી પાછળનો હેતુ તું બરોબર જાળવીશ? પછી તો એ વિચારમાં પડ્યો. થોડી વાર તો ખબર ન પડી. પછી કહે, સ્વામી તમે કંઠી પહેરવાનો હેતુ કહો ને જો હું જાળવી શકીશ તો હું તેમ કરીશ. પછી સ્વામી કહે, તું નહીં જાળવી શકે. તો તે કહે, હું શું કરું? સ્વામી અંતર્યામી હતા એટલે સ્વામીએ કહ્યું, તું નહીં જાળવી શકે એટલે મારે તને કંઠી પહેરાવવી નથી. તો પછી તે કહે, સ્વામી મારું સારું કેવી રીતે થાય? તમે કહો તેમ ન પાડું તો કંઠી ન પહેરાવતા, મારું સારું જ નહીં થાય. પછી સ્વામી કહે, તું એમ કર, 12 મહિના પછી તું આવજે, પછી હું કંઠી પહેરાવીશ. તે કહે, હવે 12 મહિના સુધી મારે શું કરવું? તો સ્વામી કહે, તારે 12 મહિના સુધી હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું, અને એ વખતે મહારાજની મૂર્તિ જેવી સાંભળે એવી સંભાળવી. 12 મહિના પછી તું આવજે અને પછી હું તને કંઠી પહેરાવીશ, ત્યાં સુધી નહીં પહેરાવું. પછી એવું ભજન એણે શરૂ કર્યું. મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે, મહારાજની મૂર્તિ સંભાળે, બધું જ કરે. પણ પછી એને થયું કે રોજ ભગવાન સંભાળું છું આખો દાડો, પણ એથી મને શું થવાનું? એ અભ્યાસનો એને આનંદ ન આવે, ભલે ન આવે. પણ સ્વામીએ કીધું એટલે હવે મુકાય કેવી રીતે? ભલે કષ્ટ પડે ભગવાન સંભાળવામાં, કષ્ટ પડે તોય પણ એણે ચાલુ રાખ્યું. એ છોકરો એકદમ ઊંચો ને ગોરો હતો એટલે કહે, કોઈ વાંધો નહીં, કષ્ટ પડે કે ન પડે. સ્વામીએ કહ્યું હતું કે તારે ભગવાનની મૂર્તિ ધારવી, પછી કોઈ વાર યાદ આવે કોઈ વાર ન આવે કામ કરતા કરતા યાદ કર્યા કરે, કામમાં પરોવાય તો ભૂલી પણ જાય, પાછું યાદ આવે એટલે ભજન ચાલુ કરી દે. એમ પ્રયત્ન કરતા કરતા 12 મહિના સુધી એણે એમ કર્યા કર્યું. તો એ સાવ શુષ્ક જેવો થઈ ગયો, બરોબર. પછી એને એમ થયું કે હવે 12 મહિના પૂરા થવાને થોડા દિવસ છે, તો સ્વામી પાસે જઈને કહું કે મારું વર્ષ પૂરું થયું સ્વામી. પછી થોડા દિવસ બાકી રહ્યા તો મહારાજની પ્રસન્નતા ઉતરી. પ્રસન્નતા ઉતરી એટલે સવારમાં મહારાજને સંભાળતા ઉઠ્યો ને મહારાજને સંભાળ્યા, કારણ કે ટેવ પડી ગયેલી. સ્વામીનું વચન સાંભળે એટલે તુરત સંભાળવા માંડે. હાલતા ચાલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા માંડે. સવારમાં ઉઠીને એણે મહારાજને સંભાળ્યા. મહારાજને સંભાળ્યા એટલે મહારાજની મૂર્તિ એક કલાક સુધી એને દેખાઈ. એ સ્વરૂપ દેખાયું એ ભેગો જ એને આનંદ આનંદ થઈ ગયો. એને રસ પડવા માંડ્યો. મહારાજનું નામ બોલે એટલે આત્મામાં આનંદ થવા લાગ્યો. આટલા દિવસ ન થયો પણ હવે વર્ષ પૂરું થવા આવ્યું એટલે ખૂબ આનંદ આવે છે. મહારાજની મૂર્તિનું સ્મરણ કરું એટલે આનંદ આવે છે એમ એને મનમાં થવા લાગ્યું. પછી એ આનંદમાં ને આનંદમાં સ્વામી પાસે આવ્યો. સ્વામીને કહે, કંઠી લઈને જ આવ્યો છું સ્વામી, મારા 12 મહિના પૂરા થઈ ગયા. સ્વામી કહે, તે ભજન કર્યું? તો કહે, હા. તો કહે, શું કર્યું? સ્વામી, પહેલાં તો સારું લાગ્યું, પછી થયું કે આવું કંઈ આખો દાડો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું, પછી એ છોડી દેવાનું મન થતું હતું, પણ તમે બળ આપ્યું એટલે ભજન ચાલુ જ રાખ્યું. તો થોડા દિવસથી ખૂબ આનંદ આવે છે. હવે તમે કંઠી પહેરાવો. કંઠી પહેરતા આનંદ ન આવે તો શું કામનું? પછી એણે કંઠી ધારણ કરી. જુઓ ત્યારે ભગવાન અને ભગવાન જેવા સંત આનંદિત થાય. કંઠી ધારણ કરાવી ત્યારે સ્વામી કહે, મહારાજને ગમે એ જ કરવાનું, મહારાજને ન ગમે એ ન કરવું, એવો જ દ્રઢાવ રાખીને કંઠી પહેરવાની. શું કહ્યું? મહારાજને ગમે એ જ કરવાનું, મહારાજને ન ગમે એ ન જ કરવું, પછી ભલે પોતાને બીજી રીતે એ સરખું ન લાગતું હોય, પોતાપણું મૂકી મહારાજને ગમે એ જ કરવાનું. બરોબર? એટલે આ રીતે પેલાને કંઠી પહેરાવતી વખતે મહાનુભાવાનંદ સ્વામીએ કહેલું. પછી તો પંચવર્તમાનની સમજણ આપી. બે હરિભક્ત આફ્રિકા જતા પહેલા બાપા પાસે આશીર્વાદ લેવા માટે આવ્યા. બાપાને નમન કર્યું, દંડવત કર્યા. રાજી થઈને બાપા કહે, બચ્ચા, મહારાજને ન ભૂલશો. બાપાએ હંમેશા એક વસ્તુ કીધેલી કે અમે તમને મૂર્તિમાં રાખ્યા, આપણે મૂર્તિમાં ભેળા જ છીએ. મૂર્તિ એટલે ભગવાનનું સ્વરૂપ. જતી વખતે એક જણ કહે, બાપા, એવા આશીર્વાદ આપો કે હું ભગવાનને ભૂલી ન શકું. બાપા કહે, સારું, મહારાજ સદાય ભેળા છે, મહારાજ નહીં ભૂલાવા દે. બીજાએ પણ એમ જ આશીર્વાદ મેળવેલા હતા. એ કહે, બાપા, તમે કહો છો તમને મૂર્તિમાં રાખ્યા અને મહારાજ ભેળા છે, તો મહારાજ તો ભેળા જ હોય ને? પછી બાપા કહે, એ તો ભેળા જ છે, પરંતુ એનું અખંડ અનુસંધાન રાખવાનું, ઉન્મત્ત નહીં થઈ જવાનું. તો જાણે બાપાને જ્ઞાન કરવા માંડી ગયો. બાપા, તમે મૂર્તિમાં રાખ્યા છે અને તમે કહો છો મહારાજ ભેળા છે, તો હવે ક્યાં કહેવાની જરૂર રહી? બાપા કહે, એમ ન બોલાય, ઉન્મત્ત થઈ જવાય, શાણ પણ રાખવાનું. પછી થયું એવું કે જેણે બાપાને એમ કહ્યું હતું કે મહારાજ ન ભૂલું એવું કરજો, એના ભેળા મહારાજ બાપા જ્યાં જાય ત્યાં અખંડ રહેવા માંડ્યા. અને બીજાને થોડો અહંકાર આવી ગયો એટલે એને સુખ જ ન આવ્યું. અંતે હેરાન થઈને પાછો આવ્યો. બાપાને કહે, બાપા, તમે મને સરખા આશીર્વાદ ન આપ્યા. બાપા કહે, તું ઉન્મત્ત થઈ ગયો એટલે મહારાજે ન આપ્યા, માટે જ્ઞાનનું અજીર્ણપણું ન થવું જોઈએ, બરાબર? બાપા કહે, મહારાજ ભેળા રહેશે. તો કે ભેળા નથી અને હવે ભેળા રહેશે એવો અર્થ ન સમજવો, પણ એમ કહેવા માંગે છે કે ભેળા છે ને એ સમક્ષ લાગે, એને સદાય સાથે લાગે એટલા માટે કહે છે, એટલે ઊંધું ન સમજવું. એકવાર એક હરિભક્ત મને પગે અડ્યા. મેં હરિભક્તને પ્રાર્થના કરી કે ભાઈ, તમે મને પગે ન અડશો. પગે અડવાથી શું વિશેષ છે? જે કંઈ છે તે મૂર્તિમાં સત્વ છે. તો તે મને કહે, મૂર્તિને પગ જુદા ક્યાં છે? મેં કહ્યું, મૂર્તિને પગ જુદા નથી તો પછી બીજા અંગોની અવગણના શું કામ કરવી ને પગની વિશેષતા કરવી? બધા અંગો સરખા ન કહેવાય? મહારાજની આંગળી કરતાં પગનો અંગૂઠો વિશેષ છે એમ નથી. મહારાજના દરેક અંગમાં વિવિધ રીતે દિવ્ય સુખ છે. હંમેશા જે રહસ્ય હોય એનો અર્થ સમજતા શીખવું, ઊંધું ન સમજવું. નહીતર કેટલીક વાર ઊંધું સમજે છે, એટલી ખબર ન પડે કે પગ અને મૂર્તિ જુદા નથી, એટલે એમ સમજવાનું. અવરભાવની રીત રાખવી જોઈએ. જો અવરભાવની રીત ન જળવાય તો એમાંથી અસમાસ ઊભો થાય. મને પગે અડો કે ન અડો, બધું સરખું છે. પગને અડી જાય તો મને કાંઈ નુકસાન થઈ જવાનું નથી, મને એનો અહંભાવ વધી જવાનો નથી. પણ અવરભાવની રીત ન જળવાય તો એમાંથી અસમાસ થાય. ભગવાનને પડ્યા મૂકીને મુક્તને વળગવા માંડે એવું એ ઊંધું થઈ જાય. કેટલીક વાર ખોટી વસ્તુ ઊભી થઈ જાય, બરાબર? અવરભાવની કેટલીક રીતની જે મર્યાદા છે તે જાળવવી જોઈએ. એક સંત ચારિત્ર્ય વગરના હતા, ભગવું વસ્ત્ર, પણ ચારિત્ર્યવાન ન હતા. એક હરિભક્ત બહુ જ ભક્તિય અને ખૂબ સારા હતા, બધી સમજણવાળા. તે પેલા સંતના પગે અડ્યા. ત્યારે એક હરિભક્તે એને પૂછ્યું કે તમે આ સંત ચારિત્ર્ય વગરના છે, એમાં એટલું બધું શું છે કે એના પગે અડીને ચરણ સ્પર્શ કર્યો? એમ કરાતા હશે? ત્યારે પેલા હરિભક્ત કહે, ભાઈ, જો મને ખબર હોત કે એ ચારિત્ર્યહીન છે તો એનો ચરણ સ્પર્શ ન કરત. એ ભાઈની જગ્યાએ હું હોત અને મને ખબર હોત, છતાં પણ હું ચરણ સ્પર્શ કરી નાખત. મારા ઉપર એવી કૃપા છે કે હું જેને સ્પર્શ કરું એમાં મને શ્રીજી મહારાજ જ દેખાય છે. તો શ્રીજી મહારાજને સ્પર્શ ન કરું? આ છોટા ભાઈ બેઠા છે, જો એ જગ્યાએ મને મહારાજ દેખાય તો હું તેને દંડવત કરું, ચરણ સ્પર્શ કરું તો મને કંઈ નુકસાન? એમ જો આપણને એવું થઈ જાય તો પછી કોઈ સવાલ રહેતો નથી, બરાબર? હવે અવરભાવની મર્યાદા હોય તો એનું પાલન કરવું જોઈએ. એ નહીં ભૂલવું જોઈએ કે જેથી સમાસ થાય. એકવાર બહેચરભાઈએ મને વાત કરી કે જગતમાં કોઈએ સ્વામિનારાયણ ભગવાન સિવાય નિરાકાર ચૈતન્યને સાકાર મૂર્તિમાન બનાવવાનો એકે દાખલો છે? નિરાકારને સાકાર બનાવવાનો? તો આપણો જીવ ચૈતન્ય નિરાકાર છે એમાં બે મત નથી. એ ચૈતન્ય ઉપર ભગવાન સ્વામિનારાયણની સીધી કૃપા ઉતરે ત્યારે એ નિરાકાર સ્વરૂપ સાકાર દિવ્ય સ્વરૂપ થાય છે, બરાબર શ્રીજી મહારાજ જેવું જ. નક્ષિખાંત બધું એવું એ રીતનો એ તેજનો આકાર બને છે અને નિયંતાપણું કુદરતી રીતે જ ખબર પડી જાય એ સ્વરૂપ મને સમજાયું છે. તો ભગવાન રૂપ આત્માનું તેજ એ મહારાજના તેજની પાછળ પાછળ અંદર વિલીન થઈ જાય છે અને સ્વરૂપ એક જ. એ સ્વરૂપ જીરવાય એવી રીતે દેખાય તો ખબર ન પડે કે શ્રીજી મહારાજ કોણ, આમાં ભગવાન કોણ, એમ ખબર ન પડે. માટે એ બધી અક્ષરધામની દિવ્ય મૂર્તિઓ એ અનાદિ મુક્તની એ શ્રીજી મહારાજના જેવા જ સ્વરૂપ છે, પણ એ સેવક છે. એમાં એટલું બધું દાસપણું છે કે વાત જ મૂકી દો, કારણ કે એ અપારપણું અનુભવે છે. આપણામાં થોડું દાસપણું ઓછું દેખાય છે. એનું કારણ એ છે કે આપણને એ જોવામાં આવતું નથી, એટલે એવું થઈ જાય છે. એકવાર જોવામાં આવે પછી કોઈ દિવસ દાસપણાનું અનુસંધાન ન રાખવું પડે. એ તો સહેજે દાસપણું રહ્યા જ કરે, એ એની વિશેષતા છે. તો આપણે બાપાના વચનો અધ્ધરથી ઝીલી અને એ પાત્રતા કેળવતા રહેવું. સદાભાઈ જો પેલા ભક્તની રક્ષા કરીને બરોબર ભૂંડો દેશકાળ જોઈને એ ભક્તની મદદ કરી. ભૂંડો દેશકાળ છોડીને જવાનું કોને કહ્યું? જેને પરિપક્વ નિશ્ચય ન હોય એને છોડવાનું કહ્યું. પરિપક્વ નિશ્ચય હોય એને છોડવાની કાંઈ જરૂર નથી. એને દેશકાળ ગમે તેવો હોય, પણ મહારાજ ભેળા હોય તો ભૂંડો દેશકાળ એને કાંઈ કરી શકે નહીં. છતાં એવું બળ ન રહે અને એ ભૂંડા દેશકાળથી પોતાને ભગવાન ભજવામાં કોઈ ક્ષતિ આવી જાય, નિર્બળતા આવે, તો ભૂંડો દેશકાળ છોડી સારા દેશકાળ હોય એવી જગ્યાએ જરૂર જવું. અને પછી પરિપક્વ સમજણ અને પરિપક્વ પાત્રતા કેળવતા રહેવાની, જેથી ગમે તે થઈ જાય તો પણ એની અસર થાય નહીં. શું બીજી વસ્તુ થઈ જવાની હતી? બહુ બહુ તો શું થાય કહો? તો આ દેહ પડી જાય એટલું જ ને? અને એ દેહ અમથોય પડવાનો, એની ચિંતા ન કરવી. દેહ જાળવવાની ચિંતા ન કરવી. હા, મહારાજનું દેહ મંદિર છે એમ માની એની માવજત કરવી, એમાં દેહ બુદ્ધિ રાખીને ન કરવું. બરોબર, એ તો જાળવવું પડે ને, નહીં તો મહારાજ રાજી ન થાય. આપણે અહીંયા જુઓ, બધા છોકરાઓએ ભેગા થઈને હોલ કેવો સરસ રાખ્યો. મહારાજ રાજી થાય એવું કર્યું ને, ત્યારે આપણે મહારાજનું દિવ્ય સ્થાન સમજીને મંદિર જેવું બનાવવું, આપણા ચૈતન્યને ભગવાન બિરાજે એવો મંદિર જેવો બનાવી દેવાનો. હવે દેહ મંદિર બીજાના કલ્યાણ કરવામાં ઉપયોગી ખરું કે નહીં? આ દેહ અદ્રશ્ય થઈ જાય એટલે મહારાજના મુક્ત કેવી રીતે વાત કરે કહો? પછી દિવ્ય સ્વરૂપમાં એકે અવયવ કે શક્તિ ત્યાં પહોંચતી નથી. તો અદ્રશ્ય થઈ ગયા પછી ગતિ ન હોય તો શું કરો તમે? એ વાત કેવી રીતે સાંભળો? ગોપાળાનંદ સ્વામી હતા ત્યારે વાત કરે, બે જણ ભેટે એ તો બધું ન થાય ને. એ ક્યારે થાય? જ્યારે એ સ્થિતિ થઈ જાય ત્યાર પછી વાત છોડી મૂકો. મનુષ્ય રૂપમાં ભેટતા એના કરતાં ઓર આલિંગન થાય, બરોબર, એ તો વાત જ મૂકી દો. જ્યાં સુધી ભગવાનના મુક્ત હોય ત્યાં સુધી આપણને લાભ લેવાનું કહ્યું. બાપા બિરાજતા હતા ત્યારે બધાએ લાભ લીધો, મોટા મોટા એ જોગમાં રહી સુખિયા થઈ ગયા. એમ આપણે પણ એ સદગુરુઓ એ બાપાને યાદ કરી એમના વચનોનું સ્મરણ કરતા રહેવું, જેથી આપણામાં બળ આવે, ભગવાનની મૂર્તિ સાંભળે અને સ્વપ્ન અવસ્થા ટળી જાય, સુષુપ્તિએ ટળી જાય અને જાગૃત અવસ્થાએ ટળી જાય. પરંતુ જાગૃત અવસ્થા ટળી જાય તો પછી રહ્યું શું ભાઈ? જાગૃત અવસ્થામાં અનુસંધાન રાખવું પડે, સ્વપ્ન અવસ્થામાં હેરાન ગતિ થાય. સ્વપ્ન અવસ્થા એટલે સૂક્ષ્મ સૃષ્ટિમાં ચૈતન્યની ગતિ થઈ જાય છે, બરાબર? એને લીધે જાત જાતના દ્રશ્યો પૂર્વજન્મમાં થયા હોય એ અને પોતાની નબળાઈઓ, બધાય દ્રશ્યનું એ અવસ્થામાં અંદર દર્શન થાય. ત્યારે જાગૃત રહે તો ન થાય. જાગૃત અવસ્થામાં અનુસંધાન રાખવું પડે કે હું મહારાજની મૂર્તિમાં છું અને હું અનાદિમુક્ત છું. એવું અનુસંધાન રાખ્યા જ કરવું પડે. પણ એવું ને એવું ચાલે ને તો એ જાગૃત અવસ્થા પણ ટળવી જોઈએ. એટલે અનુસંધાન માત્ર નીકળી જવું જોઈએ. પાણી ભર્યું હોય અને આપણે કાંઠે બેઠા હોઈએ ને હવા આવે એનું અનુસંધાન રહ્યા કરે, પણ આપણે એમાં ડૂબકી મારી દઈએ તો હું પાણીમાં છું પાણીમાં છું એવું અનુસંધાન રાખવું પડે? ના રે ના, એ તો પાણીનું સુખ અનુભવવાથી ખબર પડે. ત્યાર પછી અનુસંધાનની વાત ગઈ. અનુસંધાન રહે ત્યાં સુધી સાધન દશા. અનુસંધાન સમૂળગું નીકળી જાય, સતત ભજન કરવાનું, મહારાજની મૂર્તિ સંભાળવી, એટલે સ્વપ્ન અવસ્થા જાય, પછી જાગૃત અવસ્થાએ જાય અને સુષુપ્તિ અંધધંધ અવસ્થાએ જાય એમ. પણ એ બધું શેના લીધે થાય? મહારાજની મૂર્તિને લીધે. બધાયને રાજી કરીએ એટલે મહારાજનું બળ મળે. બધાયને રાજી કરવા, કોઈના સ્વભાવ સારા ન હોય તો એનું વર્ણન ન કરવું, કોઈના સ્વભાવનું વર્ણન ન કરવું, મહારાજને પ્રાર્થના કરવી, પછી જ્યારે ટળવા હોય ત્યારે ટળે, બરોબર? ગાઢ સંકલ્પ જલ્દી ન પણ જાય. મહારાજને પ્રાર્થના કરવી કે હે મહારાજ, તમે દયા કરીને એના ગાઢ સંકલ્પ દૂર કરજો. પંચવર્તમાનથી વિરુદ્ધ હોય, સરખા ન લાગે કે કાંઈ બીજું હોય તો પણ એના સંસર્ગમાં ન રહેવું. મહારાજે ના પાડી દીધી. ગઢડા પ્રથમનું 18મું વચનામૃત વાંચો. સંસર્ગમાં રહેવાની ના પાડી. એના સંસર્ગમાં રહીએ તો કેટલીક વાર એની અસર આપણને અડે અને એના લીધે મૂર્તિનું સુખ ન આવે, એટલે એને ખબરે ન પડે એમ એનો સંસર્ગ છોડી દેવો. એને છંછેડવો નહીં, પણ પ્રાર્થના કરવી. આપણે પ્રાર્થના કરીએ એટલે મહારાજની નજરમાં તો એ આવી ગયો, પછી ધીમે ધીમે સુધરીને સારો થઈ જાય. હવે ઓલા શક્તિપંથીઓ છે ને, એ એવું કરે કે આ શક્તિનો પ્રસાદ ખવડાવીને જ રહું. એનો ઠરાવ રહ્યો? મહારાજનો ઠરાવ રહે. કેટલાક ભક્તો દાસભાવમાં રહ્યા તો મહારાજે રક્ષા કરી, અને જો દાસભાવ નીકળી જાય તો રક્ષા ન કરે. દાસભાવ તો છોડવો જ નહીં. એ વખતે એક બીજી વસ્તુ યાદ રાખવી કે તુલસીદાસે કહ્યું છે કે શ્રી કૃષ્ણનો અવતાર રામથી મોટો અવતાર, તો પણ કહ્યું કે હું તમને મસ્તક નહીં નમાવું. તમે આ રીતે રામની જેમ ધનુષ બાણ હાથમાં લો તો જ તમને મસ્તક નમે, નહીતર નહીં નમે. એને યાદ અપાવ્યું કે આ કંઠ, આ બધી ઇન્દ્રિયો સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરી છે, એટલે એનો પ્રસાદ મેળવ્યા વગર અમારાથી ન ખવાય. તમારે તમારી શક્તિનો પ્રસાદ શક્તિને ધરાવ્યા વગર ન ખાવો, હું તને આપું અને તારે ન જમવું હોય તો હું તને આગ્રહ નહીં કરું, બરાબર? તું શું કામ આગ્રહ કરે છે? તારો શક્તિનો પ્રસાદ તું જમ, હું સ્વામિનારાયણ ભગવાનનો પ્રસાદ જમું. શા માટે ઊંધો ઠરાવ રાખો? તો તું જ જમ ને ભગવાનનો પ્રસાદ. એ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, એને આ ખ્યાલ આપવો, જેથી એને ખ્યાલ આવે કે રામના ભક્ત તુલસીદાસજી પણ આમ બોલ્યા હતા અને આ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે. શક્તિનું ધરેલું ન જમવું. શક્તિને માનનારાને તો થોડુંક છમક લાગે, અપમાન લાગે, એ લગાડવું જોઈએ નહીં. આપણે અભિમાનથી ન બોલવું, ગર્વ રાખીને ન બોલવું, પણ આપણે એ ભગવાનના સત્યના બળથી, ઉપાસનાના બળથી, એ સત્યનું જોર અને જોમ છે આપણામાં, એ દાસત્વ ભાવે બોલે છે. તો ભગવાનને ધરાવ્યા વગર અમારાથી કોઈ વસ્તુ ન ખવાય, અને તમારી શક્તિનો પ્રસાદ જો મને આપો તો મારે ભગવાનને ધરાવવો પડે. જે સર્વોપરી હોય, જે મોટા હોય, એ શક્તિનું ધરેલું કેમ જમે? આવું તેને દાસ ભાવે કહેવું તો એને ગુણ આવે, પરંતુ એ પડે એવું કરવું નહીં, એનું સારું કરવું. ટૂંકમાં આપણે બધાયનું સારું કરવું, મગજથી વિચારવું, એકદમ ઉતાવળા થવું નહીં. એ ભક્તે દાસપણું રાખ્યું તો ભગવાન ભળ્યા, અને જો એ પણ જેમ તેમ બોલ્યો હોત તો મહારાજ શું કહેત? કે જેવો છે તેવો તું થયો, હવે જા ત્યારે. તો સ્વભાવ નડે તો ઉપદ્રવ પામે. દાસપણું જે ઘડીએ જાય એ વખતે ભગવાન હાથ જોડીને દૂર ખસી જાય કે મારા ભક્તે દાસપણું છોડી દીધું. ટાઈમ ખૂબ થઈ ગયો અને ઘણું બધું કહ્યું. મારો એક સ્વભાવ શું છે કે જ્યારે હું વાત કરું ને ત્યારે મને ખબર રહેતી નથી. સારાંશ: ભગવાનના મુક્તમાં ભગવાનના કલ્યાણકારી ગુણો હોય છે. આથી જેમ સંભારવાથી ભગવાન આવે છે, તેમ સંભારવાથી મુક્ત પણ તરત આવે છે. આપણે એવું કરીએ કે મહારાજની પ્રસન્નતા મેળવી શકીએ. જો એ મેળવી શકીએ તો એ જે પ્રસન્નતા મેળવી છે એના વખાણના આપણે હકદાર, બાકી કોઈ વસ્તુના નહીં. ભગવાનને ગમે એવી ક્રિયા કરવી, ન ગમે એવી ન કરવી. અખંડ ભગવાન સંભાળવામાં શરૂઆતમાં કષ્ટ પડે, આનંદ ન આવે, છતાં સંભાળવાનું મૂકીએ નહીં તો મોટાની કૃપા થાય અને પછી ભજનમાં આનંદ આવવા લાગે. ચૈતન્ય ઉપર ભગવાનની સીધી કૃપા ઉતરે ત્યારે નિરાકાર ચૈતન્ય સાકાર દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે. એ સ્વરૂપ નખશિખાંત મહારાજ જેવું જ હોય છે, છતાં એ દાસ ભાવે રહે છે, એ સેવક છે. પાત્રતા કેળવવા માટે પરિપક્વ નિશ્ચય અને પરિપક્વ સમજણ કેળવવી જરૂરી છે. દેહમાં દેહ બુદ્ધિ ન રાખવી. દેહ એ મહારાજને રહેવાનું મંદિર છે એમ વિચારી તેને જાળવવો. આ દેહે કરીને મુક્તનો જોગ સમાગમ થાય, તેમની વાણી સંભળાય, બળ મેળવી શકાય, તો ધૂમ આ દેહે કરીને થાય છે. માટે મોટા બિરાજતા હોય ત્યાં સુધી તેમનો જોગ બરાબર કરી લેવો અને તેમના વચનોનું સ્મરણ કરવું, જેથી ત્રણેય અવસ્થા ટળી જાય. મોટા મુક્ત કાંઈ કહે ત્યારે તેમાં વિશ્વાસ રાખો, તેમના વચન સામે ચર્ચા કરવી નહીં, નહીં તો આશીર્વાદનું સુખ ન આવે. અવર ભાવની મર્યાદા પ્રમાણે રહેવું, નહીં તો મહારાજ કરતાં મુક્તને અધિક માની તેમને પૂજવા માંડે જે અસમાસ કરે છે. કોઈનો સ્વભાવ બરાબર ન હોય તો તેને જાહેરમાં ન કહેવું, પણ તેના સંગથી દૂર રહેવું અને બધાનું સારું થાય તેવી ભગવાનને પ્રાર્થના કરવી, દાસ ભાવે તેની સાથે વર્તવું તો એને આપણો ગુણ આવે અને તેનું સારું થાય. દાસપણું જાય ત્યારે ભગવાન પણ દૂર ખસી જાય છે.